આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
નમસ્તે મિત્રો, પ્રસ્તુત છે 23 સપ્ટેમ્બર મંગળવાર સુધીના ભારતના સમાચાર. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને અમેરિકાની શરતે વ્યાપાર કરાર કરવાની ફરજ પાડવાની દેખીતી ચાલરૂપે વસાહતી એટલે કે ઇમિગ્રન્ટ્સ નોકરિયાતો માટેના વિઝાની ફીમાં તોતિંગ વધારો ઝીકી દીધો છે. ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા આવી થોડા વર્ષ ત્યાં કામ કરવા કે કાયમ માટે રોકાઈ જવા માટે પણ શરૂઆતમાં આ વસાહતીઓએ H-1B વિઝા મેળવવા પડે છે, જે અમેરિકી કંપની આવા સુશિક્ષિત નોકરિયાતોને કામ આપવા તૈયાર હોય એ કંપનીએ કર્મચારી વતી H-1B વિઝા માટે $2,000 થી $5,000 જેટલી ફી ચૂકવવી પડે છે. અત્યારે અમેરિકામાં વર્ષે જે લોકોને H-1B વિઝા મળે છે એમાં 60-70% માત્ર ભારતીયો હોય છે. કહેવાય છે કે આ વાત ધ્યાનમાં રાખી ટ્રમ્પે ફરી એકવાર ભારતને નિશાન બનાવ્યું છે. એમણે હવે આ ફીની રકમ સીધી $1,00,000 કરી નાખી છે. ભાગ્યે જ કોઈ કંપની એક નોકરિયાત માટે આટલી જંગી રકમ ફી રૂપે આપવા તૈયાર થાય. ટ્રમ્પ આ રીતે અમેરિકામાંથી વસાહતીઓની સંખ્યા ઓછી કરવા માંગે છે, પરંતુ એમાં પહેલો ભોગ ભારતીય યુવાનોના સપનાનો લેવાશે. ટ્રમ્પ પ્રશાસને આ નિર્ણયનો અમલ પણ શરૂ કરી દીધો છે. અલબત્ત આ નવો નિયમ હવે પછી અમેરિકામાં નોકરી મેળવવા જનારા યુવાનો પર જ લાગુ પડશે. અત્યારે અમેરિકામાં H-1B વિઝા પર કામ કરતા લોકો એટલે કે વસાહતીઓને એ લાગુ નહીં પડે. અમેરિકાની વિવિધ કૃષિ પેદાશો અને ડેરી પ્રોડક્ટ્સ માટે ભારતે એના દરવાજા ખુલ્લા મૂકવાનો ઇનકાર કરતા ટ્રમ્પ ભારત અને ભારતીયો માટે વધુ ને વધુ બાધા ઊભી કરી રહ્યા છે. દરમિયાન રશિયા અને યુક્રેન વચ્ચે અંદાજે 3.5 વર્ષથી ચાલી રહેલા યુદ્ધ માટે પણ ટ્રમ્પે સીધે સીધા ભારત અને ચીનને જવાબદાર ઠેરવ્યા છે. આ વર્ષની શરૂઆતમાં બીજી મુદત માટે અમેરિકાના પ્રમુખ બનેલા ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્રસંઘની બેઠકને સંબોધતા કહ્યું હતું કે એ વર્ષમાં જો પોતે અમેરિકાના પ્રમુખ હોત તો એમણે આ યુદ્ધ થવા જ ન દીધું હોત. એ પછી એમણે ચીન અને ભારત પર નિશાન સાધતા કહ્યું હતું કે આ બે દેશ રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદી એની તિજોરી ભરી રહ્યા છે અને એ રીતે રશિયાને યુદ્ધ માટે આર્થિક મદદ કરી રહ્યા છે. રશિયા સાથેના વ્યાપારના મુદ્દે પશ્ચિમના દેશો બેવડું ધોરણ અપનાવી રહ્યા છે એવી ભારતની ફરિયાદ સાથે સહમત થતા ટ્રમ્પે ભારતનું નામ લીધા વગર ખાસ તો યુરોપના દેશોની ઝાટકણી કાઢી હતી અને એમને પણ રશિયા પાસેથી વિવિધ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની ખરીદી બંધ કરવા કહ્યું હતું. અલબત્ત અમેરિકા પોતે હજી અમુક પ્રમાણમાં ન્યુક્લિયર ફ્યુઅલ રશિયા પાસેથી ખરીદે છે એ હકીકત ટ્રમ્પ એમના પ્રવચનમાં ચાતરી ગયા હતા. રશિયા સાથે ભારતે ચાલુ રાખેલા વેપારથી ગિરનાઈને ટ્રમ્પે ભારત પર વધારાની 25% ટેરિફ ગયા મહિનાથી લાગુ કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધનો મુદ્દો પણ ટ્રમ્પના વ્યક્તિત્વમાં આવ્યો હતો. એમણે વધુ એકવાર ભારપૂર્વક કહ્યું હતું કે પ્રમુખ પદની બીજી મુદતના 7 મહિના દરમિયાન એમણે ભારત અને પાકિસ્તાન સહિત કુલ 7 યુદ્ધ અટકાવ્યા છે અને એ માટે એમને નોબેલ શાંતિ પારિતોષિક મળવું જોઈએ. વિદેશથી આવી વસતા લોકોને અમેરિકા સહિત પશ્ચિમના દેશો માટે સૌથી મોટો ખતરો ગણાવતા એમણે હમણાં H-1B કેટેગરીના વિઝા વિશે લીધેલા આકરા પગલાંનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે દરેક દેશને એની સરહદોનું રક્ષણ કરવાનો અધિકાર છે. કોઈ દેશમાં જુદા ધર્મ, જુદી સંસ્કૃતિ અને જુદા રીતરિવાજ પાળનારા લોકો બહારથી આવતા રહેતા હોય તો એમને રોકવાનો પણ દરેક દેશને અધિકાર છે. રશિયા સાથેના વ્યાપાર માટે દંડરૂપે વધારાની 25% ટેરિફ અને હવે ભારતીયોને ટાર્ગેટ કરવા ઇમિગ્રન્ટ વિઝાની ફીમાં ધરખમ વધારો. અને આમ છતાં અમેરિકામાં વસતા ભારતીયો તરફથી આ મુદ્દે એક હરફ સુધા કેમ નહીં? આવો વિધેયક સવાલ કોંગ્રેસના સંસદ સભ્ય શશી થરૂરે ઉઠાવ્યો છે. અગાઉ વિદેશ રાજ્યમંત્રી રહી ચૂકેલા થરૂરે હમણાં અમેરિકાથી આવેલા ડેમોક્રેટિક પાર્ટીના પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં આ મુદ્દે ચર્ચા કરી હતી. નવી દિલ્હી આવેલા આ પ્રતિનિધિઓ મુખ્યત્વે કેલિફોર્નિયા સ્ટેટના હતા, જ્યાં ભારતીય મૂળના લોકોની ખાસી વસ્તી છે. આ પ્રતિનિધિઓમાં અમેરિકાના ભારતીય મૂળના સાંસદ અમી બેરાનો પણ સમાવેશ હતો. થરૂર સાથેની વાતચીતમાં આ અમેરિકી પ્રતિનિધિઓએ કહ્યું હતું કે ગયા સપ્તાહે પ્રમુખ ટ્રમ્પે H-1B વિઝાની ફીમાં ભારે વધારો કર્યો એ સામે વિરોધ વ્યક્ત કરવા કે પછી અમેરિકી પ્રશાસન સામે એ મામલે રજૂઆત કરવા એમને ત્યાંના કોઈ ભારતીય વસાહતીએ પૂછપરછ કરી નથી. મંગળવારે દિલ્હીમાં અમેરિકી પ્રતિનિધિમંડળ સાથેની ચર્ચા પછી થરૂરે પત્રકારો સમક્ષ આ વિશે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે અમેરિકામાં અત્યારે રહેતા ભારતીયોએ આટલા મહત્વના મુદ્દે ચૂપકીથી સાધી લીધી છે એ અનુચિત છે. અમેરિકામાં વસતા ભારતીયોને એમની માતૃભૂમિ માટે અને બીજા ભારતીયો માટે લાગણી હોય તો એમણે આ અન્યાય સામે અવાજ ઉઠાવવો જોઈએ અને એમના પ્રતિનિધિઓ દ્વારા અમેરિકી સરકાર પર દબાણ પણ લાવવું જોઈએ. ઉલ્લેખનીય છે કે રશિયા સાથેના વ્યાપારી સંબંધ જાળવી રાખવાના દંડ રૂપે ટ્રમ્પે ભારતીય ચીજો પર 25% વધારાની ટેરિફ લાગુ કરી એ વખતે પણ અમેરિકામાં વસતા ભારતીયોએ આ મામલો ઉખેડવાનું ટાળ્યું હતું. સમાચાર બુલેટિનમાં આગળ વધીએ. 22 સપ્ટેમ્બર એટલે કે પહેલા નોરતાથી જીએસટીમાં જાહેર કરવામાં આવેલી રાહત અમલમાં આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એની ગરીબ તથા મધ્યમ વર્ગ માટેના બચત ઉત્સવ સાથે સરખામણી કરી હતી. નવરાત્રિ ઉત્સવના આરંભની પૂર્વ સંધ્યાએ એટલે કે રવિવારે સાંજે રાષ્ટ્રજોગા પ્રવચનમાં મોદીએ કહ્યું હતું કે કર માળખામાં સુધારણાથી અનેક જીવન જરૂરી ચીજોની કિંમત ઓછી થશે. એ રીતે જે બચત થશે એનાથી વર્ષે સરેરાશ 35,000 કરોડ રૂપિયા લોકોના ખિસ્સામાં પાછા આવશે. લોકો આ રકમ વધારાની ખરીદી અથવા તો બચત માટે કરશે એટલે સરવાળે આ પૈસા ફરી દેશના અર્થતંત્રમાં જ પાછા આવશે. થોડા મહિના અગાઉ આવકવેરાના માળખામાં મોટા ફેરફાર કર્યા પછી મોદી સરકારનું અર્થતંત્રને બૂસ્ટર આપવા માટેનું આ બીજું મહત્વનું પગલું છે. કર વપરાશની અનેક સામગ્રી, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, કાર સહિતની ચીજો પરનો વેરો ઘટાડવામાં આવ્યો છે તો જીવન વીમા અને મેડિકલ ઇન્સ્યોરન્સ પરનો ટેક્સ સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે અત્યારની વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતનું સ્થાન મજબૂત કરવા માટે દેશના દરેક નાગરિકે સ્વદેશી બનાવટની ચીજો વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. દરેક ભારતીય નાગરિકને હું સ્વદેશી ચીજો ખરીદું છું અને દેશના દરેક વેપારીને હું સ્વદેશી ચીજો વેચું છું એમ બોલવામાં ગર્વ હોવો જોઈએ એમ પણ મોદીએ કહ્યું હતું. એક વિચિત્ર કહી શકાય એવી ઘટનામાં અફઘાનિસ્તાનનો 13 વર્ષનો એક છોકરો કાબુલથી દિલ્હી આવેલા વિમાનના અંડર કેરેજમાં છુપાઈને અહીં આવી પહોંચ્યો હતો. જોકે 4 કલાક એની પૂછપરછ બાદ વળતી ફ્લાઇટમાં એ છોકરાને પાછો કાબુલ મોકલી દેવામાં આવ્યો હતો. મંગળવારે સવારે કાબુલથી નવી દિલ્હી આવી પહોંચેલી કામ એરલાઇન્સની ફ્લાઇટના અંડર કેરેજ અથવા તો વ્હીલ બે એટલે કે પૈડાની જગ્યામાં આ છોકરો ભરાઈ ગયો હતો. પ્લેન દિલ્હી એરપોર્ટ પર ઉતરતા છોકરો ટર્માક પર ચાલતો દેખાયો હતો. એરપોર્ટ સિક્યુરિટીના જવાનોએ એની પ્રાથમિક પૂછપરછ કરી એ છોકરાને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સને હવાલે કર્યો હતો. CISFના અધિકારીઓએ પણ એ છોકરાની પૂછતાછ કરી હતી, જેમાં એમ જાણવા મળ્યું હતું કે છોકરો અફઘાનિસ્તાનના કુંદુઝ શહેરનો છે અને માત્ર કુતૂહલ ખાતર એ કાબુલ એરપોર્ટ પર ઉભેલા કામ એરલાઇન્સના પ્લેન સુધી પહોંચી એના અંડર કેરેજમાં અર્થાત લેન્ડિંગ ગિયર કમ્પાર્ટમેન્ટમાં ભરાઈને બેસી ગયો હતો. એ પછી આ પ્લેન કાબુલ એરપોર્ટથી ટેક ઓફ લઈ 94 મિનિટ બાદ દિલ્હી ઉતર્યું હતું. પેસેન્જર્સ પ્લેન સામાન્ય રીતે 30,000 થી 37,500 ફૂટની ઊંચાઈ ઉડતા હોય છે, જ્યાં તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી ઘણું ઓછું હોય છે. સ્વાભાવિક છે કે લેન્ડિંગ ગિયર કમ્પાર્ટમેન્ટમાં પણ એકદમ ઠંડી લાગે. જોકે કાબુલથી દિલ્હીનું અંતર ઓછું હોવાથી આ છોકરો ઠંડીમાં ટકી શક્યો હશે એમ માની શકાય. થોડા વર્ષ અગાઉ દિલ્હીથી મૂળ પંજાબના 2 સગાભાઈઓએ આ જ રીતે ફ્લાઇટના લેન્ડિંગ ગિયર કમ્પાર્ટમેન્ટમાં ભરાઈને લંડન નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અતિશય ઠંડીને કારણે એમાંથી એક ભાઈ મૃત્યુ પામ્યો હતો.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગુગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.